એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે અમેરિકી સાહિત્યની એક એવી કૃતિની વાત કરવાના છીએ જેણે ખરેખર પ્રકાશન સમયે તો તોફાન મચાવ્યું હતું અને આજે પણ એટલી જ પ્રસ્તુત છે, રિચર્ડ રાઇટની નેટિવ સન.
હા, અને આ માત્ર એક નવલકથા નથી, પણ એમ કહી શકીએ કે 1940ના અમેરિકાના જે સામાજિક અને જાતિગત તણાવ હતા ને, એનું એક બહુ જ શક્તિશાળી અને સાચું કહું તો અસ્વસ્થ કરનારું પ્રતિબિંબ છે.
બરાબર. અને લેખક પોતે રિચર્ડ રાઇટ, એમનું જીવન પણ ઘણું રસપ્રદ રહ્યું છે. મિસિસિપીમાં જન્મ, પછી પેલો જીમ ક્રો કાયદો, મતલબ કાળા લોકો સામેનો જે ભેદભાવ હતો એનો કડવો અનુભવ.
હા, અને એ અનુભવો લઈને જ એ ગ્રેટ માઇગ્રેશનનો હિસ્સો બન્યા, શિકાગો આવ્યા લાખો લોકોની જેમ. ત્યાં પછી સામ્યવાદ અને પેલો પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમનો પ્રભાવ પડ્યો એમના પર.
અને એમની લેખન શૈલી ઘડાઈ નેટિવ સન, આવી 1940માં અને તરત જ સફળ થઈ, બુક ઓફ ધ મંથ ક્લબમાં પસંદ થનાર પહેલી આફ્રિકન અમેરિકન લેખકની કૃતિ બની.
હા, પણ સફળતા સાથે વિવાદ પણ એટલો જ થયો, એનું જે વાસ્તવિક ચિત્રણ હતું અને મુખ્ય પાત્ર એના કારણે.
તો ચાલો ત્યારે આ જટિલ દુનિયામાં જરા ઊંટા ઉતરીએ અને સમજીએ કે આ પુસ્તક આજે પણ શું કહેવા માંગે છે. શરૂઆત કરીએ કે આ વાર્તા આપણને ક્યાં લઈ જાય છે, સમય, સ્થળ, એ વાતાવરણ કેવું છે.
આપણે છીએ 1930ના દાયકાના શિકાગોના સાઉથ સાઇડ વિસ્તારમાં. હવે આ એવો વિસ્તાર છે જ્યાં મોટાભાગે આફ્રિકન અમેરિકન પરિવારો રહે છે, પણ કેવી રીતે એકદમ અલગ, ગરીબીમાં ભીંસ અનુભવતા, જાણે શહેરની અંદર જ એક બીજું શહેર પણ દિવાલો વગરનું. આપણો મુખ્ય પાત્ર છે બિગર થોમસ, 20 વર્ષનો યુવાન. એની માં, બહેન વેરા, નાનો ભાઈ બડી બધા એક જ રૂમના ભાડાના મકાનમાં રહે છે. ઉંદરોનો ત્રાસ, સવાર પડે ને ઘરમાં એક ગૂંઘળામણ જેવું લાગે.
હા, અને શરૂઆત જ એકદમ ધ્રુજાવી દે એવી છે, પેલું ઉંદરવાળું દ્રશ્ય. બરાબર.
એ દ્રશ્ય ભૂલાય એવું નથી. એક મોટો કાળો ઉંદર ઘરમાં આવે છે, બિગર અને એનો ભાઈ એને પકડવા મથે છે, અને છેવટે બિગર એને પકડીને ફ્રાઈંગ પેનથી એટલી ક્રૂરતાથી મારે છે. એ માત્ર ગરીબી નથી બતાવતું.
ના, એ બિગરની પોતાની સ્થિતિનું પ્રતીક છે, ખરું ને? ફસાયેલો, ખૂણામાં ધકેલાયેલો
અને અંદરથી ઉકળતો, એની અંદરની હિંસાની જાણે પહેલી ઝલક. એમ લાગે કે આગળ કંઈક ખરાબ થવાનું છે. પુત્રના લક્ષણ પારણામાં જીવી વાત.
એ દ્રશ્ય ખરેખર હચમચાવે છે અને સીધું જ આપણને વાર્તાના મૂળ મુદ્દા પર લાવી દે છે. તો આ વાર્તા છે શું ખરેખર? ખાલી એક ગુનાની કહાણી?
ના ના, એનાથી ઘણું વધારે. આ તો એક એવા યુવાનની વાત છે જે એવી સિસ્ટમ સામે લડી રહ્યો છે જેણે એને જન્મથી જ એમ કહો ને કે ગુનેગાર જેવો ગણી લીધો છે.
મતલબ એનું ભવિષ્ય જાણે પહેલેથી લખાઈ ગયું હોય એવું. ગરીબી, તક નહીં, સતત ડર.
બરાબર. અને પછી એને એક અમીર શ્વેત પરિવાર, ડોલ્ટન પરિવાર, ત્યાં ડ્રાઈવરની નોકરી મળે છે. થોડી આશા જાગે, પણ જુઓ આ જ નોકરી એને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે જે એના જીવનની સૌથી ભયાનક ઘટના બની જાય છે.
ઓ!
અને અહીંથી જ લેખક સવાલો ઊભા કરે છે. બિગલ કેટલો જવાબદાર, અને સમાજ જેણે એને આવો બનાવ્યો એની કેટલી જવાબદારી? કોઈ સહેલા જવાબ નથી અહીં.
સમજી શકાય એવું છે. તો એ નિર્ણાયક ઘટના કઈ હતી? ડોલ્ટન પરિવાર સાથે શું થયું?
હવે ડોલ્ટન પરિવાર પણ થોડો અટપટો છે. શ્રી ડોલ્ટન, જે રિયલ એસ્ટેટના માલિક છે, એ બિગર જેવા લોકો જે ગંદા વિસ્તારોમાં રહે છે એવા મકાનોના ભાડામાંથી જ પૈસા કમાય છે.
ઓહો, એટલે એ પણ સિસ્ટમનો ભાગ જ થયા.
હા, પણ દેખાડો સારો કરે છે, બિગરને નોકરી આપે છે, પણ ખરી વાત શરૂ થાય છે પહેલી જ રાત્રે. બિગરને ડોલ્ટનની દીકરી મેરી એને ક્યાંક લઈ જવાની હોય છે. મેરી થોડી બળવાખોર જેવી, સામ્યવાદી વિચારોવાળી, પણ ભોળી.
અચ્છા.
એ અને એનો બોયફ્રેન્ડ જાન અર્લોન એ બિગર સાથે એકદમ ફ્રેન્ડલી થવાની કોશિશ કરે છે. સાથે દારૂ પીવે, કાળા લોકોના જીવન વિશે પૂછપછ કરે, જાણે બધી દિવાલો તોડી નાખવી હોય.
પણ બિગર માટે તો આ ખતરનાક હશે નહીં? એ સમયમાં શ્વેત સ્ત્રી સાથે આટલી છૂટછાટ
હોય છે. બિગર એને સહારો આપીને એના રૂમ સુધી મૂકવા જાય છે, અને બરાબર ત્યારે જ
શું થાય છે?
મેરીની માં શ્રીમતી ડોલ્ટન, જે અંધ છે, એ ઓરડામાં આવે છે. બિગર તો થીજી જ જાય. એને તરત ખ્યાલ આવે છે કે જો અહીં પકડાયો શ્વેત છોકરીના બેડરૂમમાં તો સીધો બળાત્કારનો આરોપ અને મોત.
બાપરે,
એ ભયાનક ડરમાં મેરી કદાચ કંઈક બોલી ઉઠે એ બી કે એના મોં પર ઓશીકું દબાવી દે છે. પણ એટલો ગભરાયેલો હોય છે કે ઓશીકું થોડી વધુ વાર દબાવી રાખે છે અને અજાણતા જ મેરીનું ગળું દબાઈ જાય છે. એ મરી જાય છે.
અરે રે, એટલે આ કોઈ પ્લાન કરેલી હત્યા નથી, પણ પેલો સમાજનો, સિસ્ટમનો જે ડર છે એનું પરિણામ છે.
રાઈટ, એ જ બતાવવા માંગે છે. આ ઘટના પછી બિગરનું શું થાય, એનું પાત્ર કેવી રીતે બદલાય છે? બિગરનું પાત્ર ખરું કહું તો સમજવું બહુ જ અઘરું છે, અને એટલે જે આટલું ચર્ચાયું છે. શરૂઆતમાં તો એ ગુસ્સાથી ભરેલો, હતાશ, શક્તિહીન લાગે. જાણે એનામાં કંઈ સારું છે જ નહીં. જાતિવાદ અને ગરીબીએ એના મન પર જે ઘા કર્યા છે ને, એનું જીવતું જાગતું સ્વરૂપ.
હા, એન્ટી હીરો જેવો.
બરાબર. રાઇટરે જાણી જોઈને એને એવો બનાવ્યો છે જે વાચકને સતત વિચારવા મજબૂર કરે. પણ અહીં એક ભયાનક વળાંક આવે છે. મેરીની હત્યા પછી ભલે આકસ્મિક હોય, બિગરને પહેલીવાર એવું લાગે છે કે એણે જીવનમાં કંઈક કર્યું છે.
શું વાત કરો છો, હત્યા પછી?
હા, એક વિકૃત રીતે એને શક્તિ અને પોતાના અસ્તિત્વનો અનુભવ થાય છે. હું છું એવો ભાવ, ભલે એ ભાવ એક ભયાનક કૃત્યમાંથી આવ્યો હોય. આ જ સત્ય નવલકથાના બીજા ભાગ ફ્લાઇટ એટલે કે ભાગેડું એને આગળ ધપાવે છે. એનો જે સાચો વિકાસ કહી શકાય એ છેક અંત તરફ થાય છે. ખાસ કરીને એનો વકીલ બોરિસ મેક્સ એની સાથે જે વાતચીત કરે છે એનાથી, ત્યારે એ પોતાના ડર, ગુસ્સા, કાર્યોને સમજવાનો પ્રયત્ન કરે છે. અંતે એક દુઃખદ પણ ઊંડી સ્વજાગૃતિ સુધી પહોંચે છે.
તમે બીજો ભાગ ફ્લાઇટની વાત કરી, એમાં એક ગુનો છુપાવવાનો પ્રયત્ન કરે છે, એ કેવી રીતે આગળ વધે છે?
હા, બીજો ભાગ એકદમ થ્રિલર જેવો છે. તણાવ સતત વધતો જાય, ગુનો કર્યા પછી બિગરની હાલત કેવી થાય છે એ બતાવે છે. મેરીના શબનો નિકાલ કરવા એ શું કરે છે ખબર છે?
શું?
ઘરના ભોયરામાં જે ભઠ્ઠી હોય છે ને, એમાં એને સળગાવી દે છે શરીરના ટુકડા કરીને. આ કૃત્ય જ બતાવે છે કે એણે માનસિક અને નૈતિક રીતે કેવી હદ વટાવી દીધી છે.
ભયાનક.
પછી એ ગુનો છુપાવવા માટે જાત જાતના પેંતરા કરે છે. પેલા મેરીના સામ્યવાદી મિત્ર જ્હોન એના પર શંકા જાય એવું કરે છે. પછી તો એનાથી આગળ વધીને ડોલ્ટન પરિવારને ખંડણી માંગતી ચિઠ્ઠી લખે છે, જાણે મેરીનું અપહરણ થયું હોય.
અચ્છા, એનામાં ચાલાકી પણ આવે છે, પણ એ હતાશામાંથી જન્મેલી લાગે છે.
હા, અને એને પહેલી વાર લાગે છે કે એ પરિસ્થિતિ પર કાબુ મેળવી રહ્યો છે. પણ આપણને ખબર છે કે આ બધું વ્યર્થ છે. કરણી તેવી પારુતરણી. અંતે શું થાય છે? ભઠ્ઠીની રાખ સાફ થાય છે અને એમાંથી મેરીના હાડકાના ટુકડા અને એક નાની ઇયરિંગ મળે છે.
ઓ નો, એટલે સત્ય બહાર આવી ગયું.
બધું બહાર. આખા શિકાગોમાં એની શોધ શરૂ થાય છે ખૂની તરીકે. ત્યારે એની ગર્લફ્રેન્ડ બેસી મ્યર્સ એની સાથે ભાગી જાય છે.
હા, આ ભાગેડું જીવનમાં બીજા પાત્રો પણ આવે છે. તમે કહ્યું બેસી મ્યર્સ, એનું શું થાય છે? અને પેલી મેરી ડોલ્ટન, જેનું મોત આખી કહાણીનું કેન્દ્ર છે, એના પાત્ર વિશે શું કહેશો?
પહેલા મેરીની વાત કરીએ. મેરી છે ને, એ એક પ્રકારના શ્વેત ઉદારવાદનું પ્રતીક છે. મતલબ સારા ઈરાદા છે, પણ દુનિયાની, ખાસ કરીને બિગર જેવા માણસના ડરની એને સમજ નથી.
હા, ભૂળી કહી શકાય.
હા, અને ખતરનાક રીતે ભૂળી. એના મા બાપના વિચારો સામે બળવો કરવો છે, કાળા લોકો માટે સહાનુભૂતિ બતાવી છે, પણ એની પેલી સમાનતા બતાવવાની કોશિશ જ બિગરને મુસીબતમાં મૂકી દે છે. એ બતાવે છે કે ખાલી સારા ઈરાદા પૂરતા નથી હોતા.
સાચી વાત. અને બેસી મિયર્સ, એનું પાત્ર તો બહુ દુઃખદ લાગે છે.
ખૂબ જ દુઃખદ. બેસી એ હજારો ગરીબ અશ્વેત સ્ત્રીઓ જેવી છે, જે શોષણ અને નિરાશાના ચક્કરમાં ફસાયેલી છે. દારૂમાં દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરે છે. બિગર સાથે એનો સંબંધ પણ અટપટો છે. થોડો પ્રેમ, પણ ઘણો ડર અને બિગરનું નિયંત્રણ.
જ્યારે બિગર ભાગે છે ત્યારે બેસીને સાથે લઈ જાય છે, પણ પછી એને બેસી બોજ લાગવા માંડે છે. એને ડર લાગે છે કે બેસી ક્યાંક બધું કહી દેશે. અને એ ડરમાં બિગર બીજું એક ભયાનક કામ કરે છે. એ બેસીની હત્યા કરી નાખે છે. એક ઈંટથી એનું માથું પચડીને એક ખાલી બિલ્ડિંગના એરશાફ્ટમાં ફેંકી દે છે.
હે ભગવાન, આ તો એના નૈતિક પતનનું ચરમ બિંદુ થયું.
બરાબર. અને એ પણ બતાવે છે કે કેવી રીતે દમનનો ભોગ બનેલો માણસ પોતાનો ગુસ્સો અને ડર પોતાનાથી પણ નબળા પર કાઢે છે. પેલી કહેવત છે ને, વાડ જ ચીભડા ગળે, એના જેવું.
ખરેખર અંધકારમય છે આ બધું. પણ શું કોઈ એવું પાત્ર છે જે થોડી આશા આપે અથવા સમજણનો પ્રયાસ કરતું દેખાય? પેલા વકીલ બોરિસ મેક્સ?
હા, બોરિસ મેક્સ. એનું પાત્ર બહુ મહત્વનું છે. એ યહૂદી છે, સામ્યવાદી વકીલ છે. નવલકથામાં એ જાણે બુદ્ધિ અને નૈતિકતાનો અવાજ બનીને આવે છે. એ બિગરનો કેસ લે છે.
એને બચાવવાનો પ્રયત્ન કરે છે? ના, એને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન નથી કરતો. એના બદલે એ કોર્ટમાં એક મોટી દલીલ કરે છે. એ કહે છે કે બિગરના ગુના એ ખાલી એના એકલાના નથી, આ તો એ સમાજની બીમારીના લક્ષણ છે જેમાં એ મોટો થયો, જે સમાજે એણે સતત ડર, અપમાન, તિરસ્કાર આપ્યા.
એટલે સમાજ પર આંગળી ચીંધે છે.
બરાબર. મેક્સ એકમાત્ર શ્વેત પાત્ર છે જે બિગરને કોઈ રાક્ષસ તરીકે નહીં પણ એક ડરેલા, ગૂંચવાયેલા માણસ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે. એ બિગરને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ કરે છે, એને અવાજ આપે છે.
પણ શું એ સફળ થાય છે?
એ બિગરને સમજવામાં મદદ કરે છે, પણ એની પણ મર્યાદાઓ છે. બિગર છેલ્લે જે કહે છે ને, વોટ આઈ કિલ્ડ ફોર આઈ એમ, એ સાંભળીને મેક્સ પણ ડરી જાય છે. એ બિગરના અંતિમ સત્યને પૂરેપૂરું નથી પકડી શકતો. એટલે એ સમજણની શક્યતા બતાવે છે, પણ એ કેટલી અઘરી છે એ પણ બતાવે છે.
હવે આપણે ત્રીજા અને છેલ્લા ભાગ પર આવીએ. ફેટ એટલે કે નિયતિ. બિગર પકડાઈ જાય છે, કેસ ચાલે છે. આ ભાગમાં મુખ્યત્વે શું બને છે?
હા, ત્રીજો ભાગ થોડો ધીમો છે. એક્શન ઓછી છે, પણ વિચાર વધારે છે. બિગર પકડાય છે એ પણ નાટકીય રીતે. પોલીસ એને પાણીના ફુવારાથી છાપરા પરથી નીચે પાડે છે. જેલમાં એ જાય છે, લોકોનો અમચો ગુસ્સો અને નફરતનો સામનો કરે છે. એ મોટા ભાગે ચૂપ રહે છે.
અને પછી મેક્સ આવે છે.
હા, બોરિસ મેક્સ એનો કેસ લે છે અને ધીમે ધીમે એ બિગર સાથે વાતચીત શરૂ કરે છે. આ વાતચીત બહુ મહત્વની છે, કારણ કે એનાથી બિગર પોતાના જીવન, પોતાના ડર, પોતાના ગુસ્સા વિશે વિચારતો થાય છે.
અને આ ભાગનો હાર્દ તો મેક્સની કોર્ટરૂમની સ્પીચ છે ને, જે બહુ લાંબી અને પ્રભાવશાળી ગણાય છે. એ શું કહે છે એમાં?
એકદમ બરાબર. એ સ્પીચ આખી નવલકથાનો જે વૈચારિક નિચોડ છે એ રજૂ કરે છે. મેક્સ ફરીથી કહે છે કે હું બિગરનો બચાવ નથી કરી રહ્યો, હું અમેરિકન સમાજ પર આરોપ મૂકી રહ્યો છું. આ સમાજે બિગર જેવા લાખો યુવાનો માટે એવી હાલત ઊભી કરી છે જ્યાં ડર, હતાશા અને હિંસા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી દેખાતો.
એટલે કે બિગર આ સમાજની જ પેદાશ છે, નેટિવ સન.
બરાબર. એ કહે છે કે બિગર આ ઝેરી વાતાવરણનો નેટિવ સન છે, સ્વાભાવિક ઉપજ. મેક્સનું એક વાક્ય મને બહુ ગમે છે, જે મનોવૈજ્ઞાનિક અસર પર ભાર મૂકે છે. માણસ જેટલો રોટલીના અભાવે ભૂખે મરી શકે છે, તેટલો જ આત્મ અનુભૂતિના અભાવે પણ મરી શકે છે.
વાહ, ઊંડી વાત છે. મતલબ પોતાની જાતને વ્યક્ત કરવાની તક ન મળે એ પણ એક પ્રકારનું મોત છે.
હા, જ્યારે તમને તમારી ઓળખ જ નકારવામાં આવે ત્યારે શું થાય? આટલી જોરદાર દલીલ પછી પણ પરિણામ શું આવે છે?
પરિણામ તો જે આવવાનું હતું એ જ આવ્યું હશે ને, એ સમયના વાતાવરણમાં.
હા, એ લગભગ નથી જ હતું. મેક્સની બધી દલીલો છતાં બિગરને બંને હત્યા માટે દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા થાય છે.
ઓહ.
એના છેલ્લા દિવસોમાં મેક્સ એને છેલ્લી વાર મળે છે અને ત્યારે બિગર એક એવી વાત કહે છે જે બહુ જ અસ્વસ્થ કરનારી છે. એ કહે છે કે મેરીની હત્યા કરવી અને પછી એનો સ્વીકાર કરવો એના જીવનનું એકમાત્ર એવું કામ હતું જે ખરેખર એનું હતું, જેને એને જીવંત હોવાનો, એક માણસ હોવાનો અહેસાસ કરાવ્યો.
શું કહે છે? વોટ આઈ કિલ્ડ ફોર આઈ એમ, એ વાક્ય.
હા, એ જ. જેના માટે મેં હત્યા કરી તે હું છું. આ સાંભળીને મેક્સ પણ ધગાઈ જાય છે. અંતે બિગરને ફાંસી માટે લઈ જવામાં આવે છે. મૃત્યુ સામે ઊભો રહીને એ જાણે એ ભયાનક ઓળખ સ્વીકારી લે છે જે સમાજે અને એના કર્મોએ એના માટે બનાવી હતી.
ખરેખર આખી નવલકથા આપણને હચમચાવી નાખે છે. જો આપણે મુખ્ય વિષયો કે થીમ્સની વાત કરીએ તો કઈ કઈ બાબતો સામે આવે છે?
સૌથી મુખ્ય તો પેલો પ્રણાલીગત જાતિવાદ, એટલે કે સિસ્ટમમાં વણાઈ ગયેલો ભેદભાવ અને એની કેવી ભયાનક અસરો થાય છે. રાઇટ બતાવે છે કે આ ખાલી કાયદાની વાત નથી, પણ લોકોના મન, એમના સંબંધો, એમની ઓળખ સુધી પહોંચી ગયેલી વસ્તુ છે. એક માનસિક જેલ જેવી.
અને પેલો નેચરલિઝમનો વિચાર પણ, કે માણસ સંજોગોનો ગુલામ છે કે નહીં, એની પાસે પસંદગી છે કે નહીં.
હા, એ સવાલ રાઇટ પૂછે છે, પણ જવાબ આપણને શોધવા દે છે. બીજું, ડર અને નફરત. કેવી રીતે આ બે લાગણીઓ માણસના નિર્ણયોને દોરે છે? બિગરનો શ્વેત દુનિયાનો ડર અને શ્વેત દુનિયાનો બિગર જેવા લોકો પ્રત્યેનો ડર, આખું એક દુષ્ટચક્ર છે.
અને પેલો શ્વેત ઉદારવાદ, એની મર્યાદાઓ. મેરી હોય કે ડોલ્ટન પરિવાર સારું બનવા જાય છે, પણ સાચી સમસ્યાને સમજતા નથી. મેક્સ પણ છેલ્લે થોડો પાછો પડે છે.
બિલકુલ. અને સૌથી વધુ ચિંતા કરાવતી થીમ કદાચ એ છે કે હિંસા કેવી રીતે ઓળખ બનાવવાનું એક વિકૃત સાધન બની શકે છે. જ્યારે સમાજ તમને ગણતો જ નથી, ત્યારે હત્યા જેવું કામ પણ હું છું એવું સાબિત કરવાનો રસ્તો બની જાય. આ વિચાર જ બહુ ભયાનક છે.
આટલી બધી જટિલ વાતો કહેવા માટે રાઇટની લખવાની શૈલી કેવી છે?
એ મુખ્યત્વે ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ વાપરે છે. એટલે કે આખી વાર્તા આપણે મોટાભાગે બિગરના મનથી જ જોઈએ છીએ, એના વિચારોથી જ જાણીએ છીએ. આનાથી શું થાય કે વાચક સીધો બિગરના ડર, ગુસ્સો અને ગૂંચવણમાં ખેંચાઈ જાય છે.
હા, એના કાર્યો ભલે ખોટા લાગે, પણ એની મનોસ્થિતિ સમજાય છે.
બરાબર. સહાનુભૂતિ નહીં તો સમજણ તો આવે જ. પછી પ્રતીકોનો બહુ જ સરસ ઉપયોગ કર્યો છે. પેલો ઉંદર, શ્રીમતી ડોલ્ટનનું અંધાપો, ભઠ્ઠી, બરફ, પેલી સફેદ બિલાડી, દરેક કંઈ કહે છે.
અને ભાષા એકદમ વાસ્તવિક, કઠોર લાગે છે, ખાસ કરીને ગરીબ વસ્તીના વર્ણનમાં.
હા, એકદમ. અને ત્રણ ભાગનું જે બંધારણ છે, ભય, ફ્લાઇટ, ફેટ, એ પણ બિગરની માનસિક સફરને બરાબર બતાવે છે.
આટલી તીવ્ર અને અસ્વસ્થ કરનારી નવલકથા વાંચ્યા પછી મન પર શું અસર રહે, કેવો ભાવ જાગે?
જુઓ, નેટિવ સન વાંચવું એ કંઈ સહેલું કામ નથી. એ હચમચાવે છે, અસ્વસ્થ કરે છે. તમે સરળતાથી નક્કી ન કરી શકો કે કોણ સાચું, કોણ ખોટું. બિગર માટે ગુસ્સો પણ આવે અને ક્યાંક દયા પણ આવે. વાર્તા પૂરી થાય પછી પણ એના વિચારો મનમાં ચાલ્યા કરે. ડર, ભીંસ, તણાવ, એ બધું અનુભવાય છે.
તો અંતે આપણે એમ કહી શકીએ કે આ પુસ્તક આપણને શું શીખવે છે? કેમ આજે પણ એ આટલું મહત્વનું છે?
મને લાગે છે કે એ આપણને યાદ અપાવે છે કે સમાજનો અન્યાય અને ભેદભાવ એ ખાલી શબ્દો નથી. એ ખરેખર લોકોના જીવનને, એમના મનને, એમના ભવિષ્યને કેવી રીતે બરબાદ કરી શકે છે.
અને એ પણ વિચારમાં મજબૂર કરે છે કે વ્યક્તિની જવાબદારી ક્યાં સુધી અને સમાજની ક્યાંથી શરૂ થાય. જ્યાં સુધી સમાજ જ અમુક લોકોને સતત દબાવતો રહેશે, ખૂણામાં ધકેલતો રહેશે, ત્યાં સુધી કદાચ બિગર થોમસ જેવા પાત્રો બનતા રહેશે.
હા, આ પ્રશ્નો આજે પણ એટલા જ સાચા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.